आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो स्वाध्याय चाले छे। एमा रहस्यपूर्ण चिट्ठी मां आपणे मोटो भाग पूरो कर्यो छे। हवे 15मी आवृत्ति मां पाना नंबर 353 ऊपरथी प्रश्न छे कि एवो अनुभव कया गुण स्थान मां थाय छे। કેવા અનુભવની વાત છે? આત્માના અનુભવની વાત છે। અગાઉ એ વાત આવી ગઈ કે અનુભવ કયા પ્રકારે પ્રત્યક્ષ છે, કયા પ્રકારે પરોક્ષ છે, આત્માનો અનુભવ અનુભવ રીતે એટલે સામાન્ય અવલોકન રીતે દેખવાપણે સમ્યક દર્શનપણે એ પ્રત્યક્ષ છે અને એ સમ્યક જ્ઞાનપણે એટલે વિશેષતાથી જાણવા પણ એ જ્ઞાન છે તે પરોક્ષ છે। આ સંબંધે આપણે ઘણો વિસ્તાર આમાં કર્યો। હવે અહીંયા પ્રશ્ન કર્યો છે કે એવો અનુભવ કયા ગુણ સ્થાનમાં થાય છે। અહીંયા સમાધાન આપ્યું છે કે ચોથા ગુણસ્થાનથી જ થાય છે અનુભવ। આવો ચોથા ગુણસ્થાનમાં જ થાય છે એટલે કે આ અનુભવ થાય છે ત્યારે ખરેખર તો ચોથું ગુણસ્થાન આવે છે। કઈ ચોથું ગુણસ્થાન ને એવા બધા ગુણસ્થાન જાણે કે જીવને થતા જ હોય ને એમાં પછી ત્યારે પહોંચીએ ત્યારે આ અનુભવ થાય એમ નથી કહેવાનો હશે। આત્માની એવી ઉત્કૃષ્ટ દશા જે થાય છે તો એને પછી ચોથા ગુણસ્થાન જેવી એ દશા કહેવામાં આવી કે જ્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ થયો, એની શ્રદ્ધા સાચી થઈ, સમ્યક શ્રદ્ધા થઈ અને એ વખતે પછી એને અનંતાનુબંધી કશાય થતા નથી, આ એની ઉપલબ્ધિ છે। એવું થાય ત્યારે એ દશા જીવની ચોથા ગુણસ્થાનની દશા કહેવામાં આવે છે। અહીંયા આગળ કહે છે કે પરંતુ ચોથામાં તો ઘણા કાળના અંતરાલથી થાય છે અને ઉપરના ગુણસ્થાનોમાં શીઘ્ર થાય છે। અનુભવની વાત કહે છે કે આ અનુભવ એક વખતનો થયો, શ્રદ્ધા સમ્યક થઈ, પછીથી જીવ એ માટે પુરુષાર્થ કરે છે ફરીને એવો અનુભવ કરવા માટે, તો એમાં ચોથા ગુણસ્થાનની સ્થિતિમાં એને એવો અનુભવ થતા વચ્ચે ઘણો વખત વીતી જાય છે, કેટલાક અઠવાડિયાઓ ચાલ્યા જાય છે, કેટલીક વાર મહિનાઓ ચાલ્યા જાય છે, એટલે એમ કહ્યું કે અંતરાલથી આવો અનુભવ થાય છે, વચ્ચે અંતર ઘણો પડી જાય છે, પણ એના પછી જેમ જેમ એનો પુરુષાર્થ વધતો જાય છે તેમ તેમ એની દશા ઊંચી થતી જાય છે અને પછીના ગુણસ્થાનમાં એટલે પાંચમા ગુણસ્થાનમાં, સાતમા ગુણસ્થાનમાં એટલે છઠ્ઠેથી સાતમે જાય ત્યારે અનુભવની દશા વર્તે, એટલે છઠ્ઠા સાતમામાં એ વિશેષતાથી થાય છે અને બંને પ્રકારે એમાં વિશેષતા રહેલી હોય છે। એક તો શીઘ્ર થાય એટલે ઝડપથી થાય, તરત જ થાય, એમાં અંતરાલ હોય નહીં, અંતર વચ્ચે બે ની વચ્ચે બહુ અંતર હોય નહીં। સાતમા છઠ્ઠે જયારે જીવ હોય છે એ તો મુનિ દશા છે અને એમાં તો દિવસમાં એ ઘણીવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને એમાં પ્રત્યુષ્વ સંવેદનની વાત કરીએ તો પ્રત્યુષ્વ સંવેદન સહિત જે મુનિ હોય છે એ તો દિવસમાં હજાર વાર આત્મામાં જાય, પાછા બહાર આવે, પાછા આત્મામાં જાય, એવું થયા જ કરતું હોય છે, કેમ કે એમનો ઉપયોગ તો તરત જ આત્મામાં ચાલ્યો જાય છે, એમને વાર લાગતી નથી। અને ત્યાં વધારે સમય ટકી નથી શકતા એટલે બહારમાં આવે છે, કોઈ સુભાવ આવ્યો છે અને ફરી પાછા એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એટલે બહાર આવે છે અને તરત જ પાછા ચાલ્યા જાય, એવું પણ બને છે. વચ્ચે સુભાવ પણ ના આવે, તરત જ પાછા ચાલ્યા જાય છે અંતરમાં. એમ એ સાતમા ગુણ સ્થાને વધારે સમય રહે છે એવી દશા એમની હોય છે. એટલે અહીંયા તો વાત એટલી લીધી કે ચોથા ગુણ સ્થાને છે, પરંતુ એ ચોથા ગુણ સ્થાને જે એક વખત અનુભવ થયો છે એવો ફરીને અનુભવ થતા ઘણી વાર ઘણો સમય પણ લાગે છે. અને એની સાથે રહેલું જે જ્ઞાન છે એમાં ફેર છે. ચોથા ગુણ સ્થાને જે જ્ઞાનની દશા છે, જ્ઞાનનો ઉગાડ છે, અને સાતમા ગુણ સ્થાને છે એમાં પણ ઘણો ફેર છે. પાંચમે છે એ ચોથા કરતા વિશેષ હોય છે, એમાં દેશ ચારિત્ર છે. એ દેશ ચારિત્ર છે માટે એ અનુભવ વિશેષ છે એમ ન માનવું, કેમ કે અનુભવ આત્માનો છે અને દેશ ચારિત્રમાં ખરેખર જોવા જઈએ તો એ અનુભવને કારણે જ એ ચારિત્ર થયું છે. ચારિત્ર એટલે બાહ્ય ચારિત્રની વાત નથી, બાહ્ય ચારિત્ર તો ગમે તેને હોય, એ બાહ્ય ચારિત્ર તો મિથ્યા દ્રષ્ટિને પણ છઠ્ઠા ગુણતાને જેવું મુનિને હોય એવું હોય અને એક પણ વખત અનુભવ થયો ન હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય, એટલે એવા બાહ્ય ચારિત્રથી એવો અનુભવ વિશેષતાથી થાય, વારંવાર થાય એમ કહેવાનો અર્થ નથી. પણ એ અનુભવ વિશેષતાથી થાય છે, વારંવાર થાય છે, એનો પુરુષાર્થ જે ઉપડે છે એ પુરુષાર્થ જ એ ખરેખર નિશ્ચય ચારિત્ર કે અંતરંગ ચારિત્રનું કારણ છે. એટલે એ એવું જ્યારે ચારિત્ર છે ત્યારે એ પુરુષાર્થ એમનો વિશેષ છે અને એ પુરુષાર્થ વિશેષ છે ત્યારે એ વખતે બંને વસ્તુ એમ જ હોય છે. અનુભવની દશામાં એને વધારે સમય સુધી રહેવાનું થાય છે અને એ વધારે ઊંડાણમાં જાય છે અને જ્ઞાનની દશા પણ એની એમાં ઉત્કૃષ્ટ હોય છે. એટલે એ અનુભવ અને જ્ઞાન એ બંને વધતા જાય છે અને અનુભવની સંખ્યા પણ વધતી જાય છે અને એમ થતાં સામે નિર્જરા વધારે થાય છે, શુદ્ધિ વિશેષતાથી થાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે. અને એવું હોય ત્યારે પછી બારમાં એ જ પ્રમાણે ચારિત્ર હોય, એ પાંચમું ગુણસ્થાન હોય તો પાંચમા ગુણસ્થાનને અનુરૂપ ચારિત્ર હોય, સાતમું હોય તો એને અનુરૂપ ચારિત્ર હોય. પણ જીવ સામાન્ય રીતે ચોથે ગુણસ્થાને હોય કે પાંચમે ગુણસ્થાને હોય ત્યાંથી એ જો દીક્ષા લે છે અને પૂર્ણ ચારિત્ર બાહ્યમાં લે છે તો પછી એને એ સાતમું ગુણસ્થાન એ ધ્યાનમાં એટલે અનુભવ દ્વારા પ્રગટ કરવાનું થાય છે અને એવું એને સાતમા ગુણસ્થાન જેવું અંતરંગ ચારિત્ર થાય અને ત્યાંથી પછી એ બહાર આવે ત્યારે એ છઠ્ઠું ગુણસ્થાન કહેવાય છે. કેટલીક વખત એવું પણ હોય છે કે જે સમ્યક દ્રષ્ટિ છે એ ચોથે ગુણસ્થાને છે, એ દીક્ષા અંગીકાર કરે છે એટલે બાહ્યમાં એને છઠ્ઠું ગુણસ્થાન હોય પણ એની અંતરંગ સ્થિતિ હજી ચોથા જેવી જ હોય, અથવા તો અંતરંગ સ્થિતિ એની પાંચમા જેવી હોય, બાહ્યમાં એને છઠ્ઠા જેવું ચારિત્ર હોય. એટલે ચોથે કે પાંચમે ગુણસ્થાનથી છઠ્ઠે ગુણસ્થાને જવાતું નથી, પણ અંતરંગ દશા એવી સાતમાની થાય એટલે પછી જયારે બહાર આવે ત્યારે એને છઠ્ઠું ગુણસ્થાન કહેવામાં આવે. તો એ રીતે મુનિઓની દશા હોય છે. હવે અહીંયા આગળ પ્રશ્ન કર્યો છે કે અનુભવ તો નિર્વિકલ્પ છે, ત્યાં ઉપરના અને નીચેના ગુણસ્થાનોમાં ભેદ શું? એમાં ઉત્તર આપ્યો છે કે પરિણામોની મગ્નતામાં વિશેષ છે. જેમ બે પુરુષ નામ લે છે અને બંનેના પરિણામ નામ વિશે છે, ત્યાં એકને તો મગ્નતા વિશેષ છે તથા બીજાને થોડી છે, તેમ આમાં પણ જાણ આત્માને લક્ષે ઉપયોગ થયા છે, જ્ઞાન દર્શનના ઉપયોગ હવે આત્મા તરફ ઢળ્યા છે, તો એના પરિણામો જેટલી મગ્નતા એમાં થઈ એ પ્રમાણે થાય. આત્માના એ સમયના પરિણામો એટલે શુદ્ધ પર્યાય તો થાય છે પણ એ પરિણામોમાં ફેર હોય છે. જેને વિશેષ મગ્નતા છે અને જેને થોડી ઓછી મગ્નતા છે એ બંનેના પરિણામ એક સરખા હોતા નથી. નિર્વિકલ્પ અનુભવ તો છે જ, પણ તે છતાં પણ એ પરિણામોમાં ફેર હોય છે એ વાત અહીંયા કરી છે. એ પછી પાછો એક પ્રશ્ન કરી અને વધારે સ્પષ્ટતા કરી છે કે જો નિર્વિકલ્પ અનુભવમાં કોઈ વિકલ્પ નથી તો શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ જે પૃથક્ત્વ વિતર્ક વિચાર કયો છે તેમાં પૃથક્ત્વ વિતર્ક નાના પ્રકારના શ્રુતનો વિચાર અર્થ વ્યંજન યોગ સંક્રમણ એમ કેમ કર્યું. પ્રશ્ન અહીંયા એવો કર્યો છે કે અનુભવ છે એમાં કોઈ વિકલ્પ તો રહ્યો જ નથી અનુભવની દશામાં, તો પછી શુક્લ ધ્યાનની અંદર અહીંયા પહેલા વેદમાં જે વાત કરવામાં આવી એ વિચાર શબ્દ મૂક્યો છે ને, શ્રુતનો વિચાર, પૃથક્ત્વ વિતર્ક નાના પ્રકારના શ્રુતનો વિચાર અર્થ વ્યંજન યોગ સંક્રમણ એવું કેમ કહેવામાં આવ્યું, ત્યાં પછી એવો વિચાર ક્યાંથી આવ્યો જયારે અનુભવનો કાળ છે એમાં કોઈ વિકલ્પ તો હોતા નથી, તો પછી આ વાત કેવી રીતે હોય. એનો ઉત્તર અહીંયા આપ્યો છે કે કથન બે પ્રકારે હોય છે, એક સ્થૂળ રૂપ છે અને બીજું સૂક્ષ્મ રૂપ છે. કોઈ પણ વાત કહેવામાં આવે તો ઘણી વખત આપણે સ્થૂળ રૂપે સામાન્ય આમ નામ કહેતા હોઈએ છીએ અને બીજી કેટલીક વખત એમ હોય છે કે એમાં સૂક્ષ્મ રૂપે કહીએ છીએ. ઝીણવટથી ચોકસાઈપૂર્વક કહેવામાં આવ્યું હોય છે, કેટલીક વખત આમ નામ જનરલ કહેવામાં આવ્યું હોય છે. એ વાતને અહીંયા સમજાવતા એ ઉદાહરણ લઈ અને આપણને આ સમજાવી રહ્યા છે કે જેમ સ્થૂળ રૂપે તો છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કર્યું, પણ સૂક્ષ્મતાએ નવમા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા કહી. ઉદાહરણ શું આપ્યું કે છઠ્ઠું ગુણસ્થાન મુનિની દશા છે, હવે એમને તો બ્રહ્મચર્ય જ છે આપણે જાણીએ છીએ એટલે આપણે એમ કહીએ છીએ કે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે, એમને સંપૂર્ણ બ્રહ્મચર્ય છે કેમ કે છઠ્ઠા ગુણસ્થાનની દશા કહી એટલે એ ભાવલિંગી મુનિની વાત કરી છે. ભાવલિંગી મુનિ છે એ સાતમે છઠ્ઠે ઝૂલતા છે અને બાહ્યમાં એમને એવું જ ઉત્કૃષ્ટ ચારિત્ર હોય, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ પણ હોય અને પોતે સાતમે જયારે જાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં હોય, આવી દશા હોય ત્યારે જે બ્રહ્મચર્યનું વર્ત હોય એ સંપૂર્ણ જ હોય એ આપણે બરાબર જાણીએ છીએ. છતાં પણ આપણે સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ એટલે કે સૂક્ષ્મતાથી જે કેવડી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે, આગમમાં જે વાત આવી છે એ પ્રમાણે જો વાતને આપણે સમજીએ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે નવમા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા હોય છે, નવમા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા કહી છે. હવે સાતમું આઠમું નવમું એ ગુણસ્થાન પણ કેવા છે, એ અંતર્મુહૂર્તમાં એ આવતી દશા છે, એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. શ્રેણી ચડે છે તો સાતમેથી આઠમે નવમે એમ જાય છે. હવે એ દશાની અંદર એને પોતાને તો ખ્યાલ પણ નથી આવતો કે એને કોઈ પણ પ્રકારે ક્યાંય રાગ હોય, એટલે એ તો બુદ્ધિપૂર્વકનો ત્યાં રાગ પણ નથી, એવી એ દશા છે. છતાં પણ એ સૂક્ષ્મતાથી કેવડી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ અપેક્ષા એમાં એમ કહેવામાં આવે, કેમ કે એવી પ્રકૃતિઓ હજી પડી હોય ને એટલે અપેક્ષાથી એમાં કહેવામાં આવ્યું હોય, કર્મની પ્રકૃતિ એવી પડી હોય કે એ હજી થઈ શકે. કેમ કે જો એ પાછો પડે છે, દસમે ગુણસ્થાને પહોંચે છે અને એમાં પણ એને પાછા પડવાનું થઈ જાય છે, એટલે કે એ ઉપશમ શ્રેણી ચડ્યો હોય તો એ જીવ અગિયારમે જઈને પાછો પડે છે અને પાછો પડે તો પછી પાછો દસમે નવમે આઠમે એ પ્રમાણે એ પાછો, એટલે દસમે થી આવી અને અગિયારમેથી પછી સીધે સીધો એ સાત છઠ્ઠે આવી જાય છે. પાછો પડે એટલે પેલી જે દશા જે ચડવાની જે છે એ કંઈ એમ રહેતી નથી અને છઠ્ઠે આવી જાય, અને છઠ્ઠેથી જો ધારો કે એને કાળ પૂરો થઈ ગયો હોય, આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો પછી એ બીજા જન્મમાં ચોથાથી જ શરૂઆત કરે ને એ વખતે એને આ હોય, એટલે એવી રીતે કેટલીક સૂક્ષ્મ વસ્તુઓની વાત એમાં લેવામાં આવી હોય કર્મની પ્રકૃતિની અપેક્ષાએ, એટલે એમાં ફેર પડે એ અહીંયા સમજાવી અને એ ઉદાહરણ રૂપે સમજાવી અને અહીંયા વાત કરવી છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત કહ્યું પણ સૂક્ષ્મતાએ નવમા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા કહી, તેમ અહીં અનુભવમાં નિર્વિકલ્પતા સ્થૂળ રૂપે કહી છે તથા સૂક્ષ્મતાથી પૃથકત્વ વિતર્ક વિચાર આદિ ભેદ અથવા કષાય આદિ દસમા ગુણસ્થાન સુધી કહ્યા છે. કસાય દસમા ગુણસ્થાન સુધી કહેવામાં આવે છે, બારમા ગુણસ્થાને પછી બધા કસાયો જાય છે. ત્યાં પોતાના તથા અન્યના જાણવામાં આવી શકે એવા ભાવનું કથન હોય તો એને સ્થૂળ જાણવું, અને જે પોતે પણ ન જાણી શકે માત્ર કેવળી ભગવાન જ જાણી શકે એવા ભાવોનું કથન સૂક્ષ્મ જાણવું. એટલે આવી અહીંયા કેટલીક વાત સૂક્ષ્મતાથી કહેવામાં આવી હોય. એટલે સ્થૂળપણે તો જે દેખાય છે તેમ જ છે, એટલે અહીંયા પણ આ નિર્વિકલ્પનો અર્થ એમ લેવું. ચરણાનુયોગ આદિમાં સ્થૂળ કથનની મુખ્યતા છે અને કર્ણાનુયોગમાં સૂક્ષ્મ કથનની મુખ્યતા છે, એવા ભેદ અન્ય ઠેકાણે પણ જાણવા. કર્ણાનુયોગમાં જે કથન છે એ કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે અને એ આગમમાં આવ્યું છે અને એ પ્રમાણે કરવામાં આવેલા કથન છે. જ્યારે ચરણાનુયોગ જે છે એમાં એમ નથી, એમાં સ્થૂળતાથી કથન કરવામાં આવ્યું હોય, અને ચરણાનુયોગ જે છે એમાં બાહ્ય અને અંતરંગ બંને દર્શા જેમ ખ્યાલમાં આવતી હોય એ રીતે એમાં દર્શાવવામાં આવી હોય છે. એ આખી ચારિત્રની વાત છે. અને કર્ણાનુયોગ જે છે એમાં સિદ્ધાંતની વાત છે, અને એ સિદ્ધાંતમાં જેમ સર્વજ્ઞને દેખાયું છે, સર્વજ્ઞએ જેમ જાણ્યું છે એ પ્રમાણે વાત આવે. એટલે સર્વજ્ઞએ તો સૂક્ષ્મતાથી જાણ્યું હોય, સર્વજ્ઞએ જે જાણ્યું હોય એ તો સૂક્ષ્મતાથી જાણ્યું હોય. જ્યારે અહીંયા સર્વજ્ઞપણું આવ્યું નથી ત્યારે તો એટલી સૂક્ષ્મતા હોય નહીં. એટલે એ ચરણાનુયોગમાં જે કથન છે એને સ્થૂળતાથી જાણવા, અને કર્ણાનુયોગમાં જે છે એને સૂક્ષ્મતાથી જાણવા. છદ્મસ્થને સર્વજ્ઞ જેવી સૂક્ષ્મતા હોય નહીં. એટલે છદ્મસ્થનું જે જ્ઞાન છે, અનુભવ છે, એને ઘણી વખત પૂર્ણ કહેવામાં આવ્યું હોય પણ ત્યાં એટલું સમજવું કે એ સર્વજ્ઞ પ્રમાણે નથી, એટલે એ સ્થૂળપણે કથન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું કે નિર્વિકલ્પ અનુભવમાં વિકલ્પ નથી, તો એ રીતે હોય છે. છદ્મસ્થની જે દશા છે એ પ્રમાણે જોવા જઈએ તો એને કોઈ વિકલ્પ હોતા નથી. આગળ કહે છે, વળી ભાઈ શ્રી, તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. બધી રીતે દ્રષ્ટાંત કંઈ મળે એવું હોય નહીં. દ્રષ્ટાંત તો એક અપેક્ષા સમજવા માટે હોય છે, એક અપેક્ષા સમજાવવા માટે એ દ્રષ્ટાંત આપવામાં આવે. એ દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત જે સમજવું છે એ બંનેને બધી અપેક્ષાથી કંઈ આપણે લાગુ પાડી અને એની તુલના કરવા બેસીએ તો બધી અપેક્ષા એ બધું બરાબર હોય નહીં. દ્રષ્ટાંતનો અર્થ જ એ છે કે કોઈ એક અપેક્ષાની સ્પષ્ટતા કરવા માટે જ એવું હોય. એટલે બધી અપેક્ષા એ તો એ કંઈ મળતા આવે. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિકણ એ તો એક દેશ છે. એ એક દેશ છે કેમ કે શું લીધું, બીજનો ચંદ્ર હજી પૂર્ણિમા થવાની બાકી છે એટલે બીજનો ચંદ્ર એની અપેક્ષા એ કેટલું બધું એ ઓછું કહેવાય. એવી રીતે જળબિંદુ એ મહાસાગરની અપેક્ષા એક બિંદુ કેવું કહેવાય, અને અગ્નિકણ જે અગ્નિકુંડની તુલનાએ કેવું કહેવાય, એટલે એ બધાને એક દેશ કહ્યા. અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વ દેશ છે, એ પૂર્ણતા છે. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા તેરમા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે. અને જેમ દ્રષ્ટાંતોની એક જાતિ છે તેમજ જેટલા ગુણ અવ્રત સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયા છે તેની અને તેરમા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે, જાતિ અપેક્ષાએ એકપણું છે, જેવા પ્રકારનું અહીંયા ગુણ સ્વરૂપમાં છે એવા જ પ્રકારનું અહીંયા ચોથા ગુણસ્થાનમાં પણ છે એમ અહીંયા જણાવવું છે. પણ એ કેવું કે પેલો બીજનો ચંદ્ર અને પેલી પૂર્ણિમા અથવા તો પેલું જળનું એક બિંદુ અને પેલો મહાસાગર બંનેને જાતિ અપેક્ષાએ એક કહી શકાય, પણ પૂર્ણતાની અપેક્ષાએ એમાં ઘણી ભિન્નતા છે. એટલે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને છે અને તેરમા ગુણસ્થાને જે છે એ બંનેના સમ્યક દર્શનમાં આપણે સમાનતા કહીએ છીએ આત્માના અવલોકન, આત્માના અનુભવની અપેક્ષાએ. પણ જ્ઞાનની તારતમ્યતામાં ઘણો ફેર છે, એ વાત અહીંયા જણાવી દીધી છે. પણ જે આનંદનો અનુભવ છે, અલૌકિક આનંદ, અપૂર્વ આનંદ જે અનુભવાય છે, એ તો એ જ જાતનો છે જે તેરમા ગુણતાને હોય છે, એ જ પ્રકારનો આનંદ હોય છે. અને જ્ઞાનની દશા જે છે એમાં પણ એમ જ છે કે જે કેવળ જ્ઞાન છે એના અંશ રૂપે જ આ પણ જ્ઞાન રહ્યું હોય છે. એટલે ફરી પાછો એક પ્રશ્ન કરી અને વધારે સ્પષ્ટતા કરી છે કે જો એક જાતિ છે તો જેમ કેવળી સર્વજ્ઞેયને પ્રત્યક્ષ જાણે છે, તેમ ચોથા ગુણ સ્થાન વાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે? એનો ઉત્તર આપ્યો છે ગાયશ્રી, પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી. સ્પષ્ટ વાત કરી દીધી છે કે પ્રત્યક્ષ જાણે, જ્ઞાન સર્વજ્ઞ જાણે, એ રીતે ચોથા ગુણ સ્થાન વાળા એ અપેક્ષાએ વાત નથી કરી કે એ જ્ઞાન કેવળ જ્ઞાન ની જાતનું જ છે એમ કહ્યું. એટલે પ્રત્યક્ષતાની અપેક્ષાએ નહીં, એ જાતનું જ્ઞાન કહ્યું પણ એમાં પ્રત્યક્ષતાની અપેક્ષાએ નથી કહ્યું. પણ સમ્યક જ્ઞાનની અપેક્ષાએ એક જાતિ છે, એટલે જ્ઞાન છે તે સમ્યક છે. જ્ઞાનના સમ્યકપણાની અપેક્ષાએ એ એક જાતિ કહેવામાં આવે છે. સાચું જ્ઞાન છે, સમ્યક છે, સત્ય છે, એ અપેક્ષાએ એક જાતિ છે. એમ નથી કે પ્રત્યક્ષતાની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનવાળાની અને તેરમા ગુણસ્થાનવાળાના જ્ઞાનની એક જાતિ છે, પ્રત્યક્ષ બંનેને છે, એમ કહેવું નથી. પણ સમ્યક જ્ઞાનની અપેક્ષા, જ્ઞાન સમ્યક છે, ચોથે ગુણસ્થાને જે જ્ઞાન છે એ પણ સમ્યક છે, અને તેરમે ગુણસ્થાને કેવળી ભગવાન સર્વજ્ઞ થયા છે એમનું જ્ઞાન પણ સમ્યક છે. એટલે સમ્યકતાની અપેક્ષા એ એક જાતિ છે. આ વાત જરા સમજવા જેવી છે. એટલે આપણે કહીએ છીએ કે કેવળ જ્ઞાનનો અંશ છે, કેવળ જ્ઞાનનો અંશ આ પ્રકારે છે. સમ્યકતાની અપેક્ષા એ સમ્યકપણું છે, એમાં જ્ઞાનમાં એ સમ્યકપણું છે. મિથ્યાત્વ ગયું છે, એ ઊંધી માન્યતા રહિત છે, એમ એ સમ્યકપણું છે. જ્ઞાનનું સમ્યકપણું મહત્વનું છે. જ્ઞાનના ઉઘાડની વાત નથી, જ્ઞાનના પ્રત્યક્ષપણાની વાત નથી, જ્ઞાનના વિસ્તારની વાત નથી, પણ એના સમ્યકપણાની વાત છે કે સમ્યકપણું છે. અહીંયા પણ સમ્યકપણું છે, ચોથામાં અને તેરમામાં પણ સમ્યકપણું છે. મિથ્યાત્વ ગયું છે, ખોટી ઊંધી માન્યતા ગઈ છે. એટલે આગળ અહીંયા વાત કરે છે કે ચોથા ગુણસ્થાનવાળાને મતિશ્રુતરૂપ સમ્યક જ્ઞાન છે. જ્ઞાન છે તે સમ્યક છે, પણ મતિશ્રુતરૂપ છે. અને તેરમા ગુણસ્થાનવાળાને કેવળ રૂપ સમ્યક જ્ઞાન છે, એટલે કેવળ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. વળી એક દેશ સર્વ દેશનું અંતર તો એટલું જ છે કે મતિશ્રુત જ્ઞાનવાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ કિંચિત અનુક્રમથી જાણે છે. એક દેશ અને સર્વ દેશ વચ્ચે શું અંતર છે એની વાત પણ અહીંયા કરે છે. એની પહેલા આપણે એક વાત લઈએ કે આ સમ્યક જ્ઞાન કહ્યું, એમાં તેરમા ગુણસ્થાનના જે સમ્યક જ્ઞાનને એમ કહેવામાં આવે છે, એ વખતે જે સમકિત હોય છે એને માટે એવા શબ્દ વાપર્યા છે કે પરમ અવગાઢ સમ્યક્ત્વ એમ કહેવામાં આવે છે. કેમ કે એ કેવળ જ્ઞાન સાથે રહેલું સમ્યક્ત્વ છે, એટલે એ પરમ અવગાઢ કહેવામાં આવે છે. અને મુનિઓના સાતમા ગુણસ્થાન અને ઉપરથી દશામાં અવગાઢ સમકિત હોય છે, જે ચોથા ગુણસ્થાને એવું હોતું નથી. સમ્યક જ્ઞાન છે એ સમ્યક દર્શન જે છે તે એ રીતે એમ જ હોય છે. હવે અહીંયા બીજી એ વાત લીધી કે વળી એક દેશ અને સર્વ દેશ એ બેની વચ્ચે શું અંતર છે, તો કે એક દેશ સર્વ દેશનું અંતર તો એટલું જ છે કે મતિશ્રુત જ્ઞાનવાળા જેમને મતિશ્રુત જ્ઞાન છે એ અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ, અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ, પ્રત્યક્ષ નહીં, અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ કિંચિત અનુક્રમથી જાણે છે. જ્ઞાનની અપેક્ષાએ, જાણવાની અપેક્ષાએ અહીંયા વાત લીધી છે, અનુભવની વાત નથી લીધી. જાણવાની જ્ઞાનની વાત ચાલે છે. એટલે જ્ઞાનની અપેક્ષાએ જેમને મતિશ્રુત જ્ઞાન છે એવા સમ્યક દ્રષ્ટિ છે એમને એ જાણપણું જે છે અમૂર્તિક વસ્તુનું, એટલે આત્માનું જે જ્ઞાન થાય અમૂર્તિકનું, તો એ પરોક્ષ છે, અપ્રત્યક્ષ છે. આત્માનું થાય, બીજું પણ અમૂર્તિક બીજા પણ દ્રવ્યો છે ભૂતગળ સિવાયના, એ પણ અમૂર્તિક છે. અને મૂર્તિક વસ્તુનું જ્ઞાન આવા મતિશ્રુત જ્ઞાનવાળાને ત્યારે પ્રત્યક્ષ થાય. સામ વ્યવહારિક પ્રત્યક્ષ, આપણે જે કહ્યું ને કે ઇન્દ્રિયો દ્વારા એને જાણપણું થાય છે, એને આપણે પ્રત્યક્ષ કહીએ છીએ. સામ વ્યવહારિક પ્રત્યક્ષ આપણે વાત કરીએ, અથવા તો અપ્રત્યક્ષ થાય ને કિંચિત અનુક્રમથી જાણે છે, એ વાત પણ બરાબર છે. એક સાથે યુક્ત જ નથી જાણતો, બધી વસ્તુને જાણે પણ એ અનુક્રમ. જયારે કેવળી ભગવાન સર્વદેશ છે, એમનું જ્ઞાન એને માટે એની વાત કરે છે, તો એ શું કરે છે? તો કે કેવળી જ્ઞાન, કેવળ જ્ઞાની સર્વ વસ્તુને સર્વથા યુગપત જાણે, સર્વથા યુગપત જાણે એટલે એક સાથે જાણે અને પૂર્ણપણે જાણે. એટલે પ્રથમ તો પરોક્ષ રૂપે જાણે છે અને બીજો પ્રત્યક્ષ રૂપે જાણે છે. પ્રથમનો પરોક્ષ રૂપે જાણે છે, એટલે પહેલો જે આ કહેવામાં આવ્યો મતિશ્રુત જ્ઞાન વાળો જે છે તે પરોક્ષ રૂપે જાણે, અને બીજો છે તે પ્રત્યક્ષ રૂપે જાણે છે. એટલો જ તેમાં વિશેષ ભેદ છે. વળી જો સર્વથા એ બંને જ્ઞાનની એક જ જાતિ કહીએ, તો તેમાં કેવળ જ્ઞાની યુગપત પ્રત્યક્ષ અપ્રયોજન રૂપ જ્ઞેયને નિર્વિકલ્પ રૂપે જાણે છે. કેવળ જ્ઞાની છે યુગપત, એકી સાથે બધા જ જ્ઞેયોને અપ્રયોજન રૂપ જાણે છે, નિર્વિકલ્પ રૂપે જાણે છે, એટલે કે એમને કોઈ એ જાણવાનું પ્રયોજન નથી અને એમને જણાય છે. એમને એ જાણવાનું, એ જ્ઞેયોને જાણવાનું કોઈ પ્રયોજન નથી, પણ માત્ર એમના જ્ઞાનની એવી તાકાત છે કે એમાં એ બધા જ્ઞેયો જણાય છે. તેમ એ મતિશ્રુત સમ્યક જ્ઞાની પણ જાણે, પણ એમ તો નથી, એના જેવું તો નથી, તેથી પ્રત્યક્ષ પરોક્ષનો વિશેષ ભેદ જાણવો. આ અહીંયા સ્પષ્ટ જ્ઞાન બાબતમાં કરવામાં આવી. હવે એના પછી એક અહીંયા શ્લોક લઈ અને એનો આધાર અહીંયા સપોર્ટ તરીકે આપવામાં આવ્યો છે. અહીંયા સ્યાદવાદ કેવલ જ્ઞાને સર્વ તત્વ પ્રકાશ અને ભેદ સાક્ષાત સાક્ષાત વ્યવસ્થવન્યતમ ભવેત અષ્ટ સહસ્ત્રી દસમો પરિચ્છેદ 105 એમાંથી આ લેવામાં આવ્યું છે. એનો અર્થ એમ કર્યો છે કે સ્યાદવાદ અર્થાંત શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બંને સર્વ તત્વોને પ્રકાશનારા છે. ભેદ એટલો જ કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, શ્રુત જ્ઞાન પરોક્ષ છે, પરંતુ વસ્તુ છે તે અન્ય રૂપે નથી. એટલે એમની જે શ્રદ્ધા છે એ તો બરાબર સમ્યક છે, સમ્યક પણ એમાં રહ્યું છે. અને જ્ઞાન અપેક્ષાએ કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, જ્યારે મતિશ્રુત છે તે પરોક્ષ છે. વળી તમે નિશ્ચય સમ્યકત્વનું અને વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ લખ્યું તે સત્ય છે, પરંતુ એટલું જાણવું કે સમ્યકત્વીને જેને સમ્યક દર્શન છે તેને વ્યવહાર સમ્યકત્વમાં અથવા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે, નિરંતર ગમન રૂપ રહે છે, એટલે પરિણમન રૂપ રહે છે. નિશ્ચય સમ્યકત્વ અને વ્યવહાર સમ્યકત્વની વાત એમણે કોઈક પ્રકારે લખી હશે, એના ઉત્તર તરીકે એમણે એમ કહ્યું કે એ વાત તમારી બરાબર છે, પણ એમાં આ વાત બરાબર સમજવી કે જેને સમ્યક દર્શન છે એવું સમ્યક દ્રષ્ટિ એવા સમ્યકત્વીને વ્યવહાર સમ્યકત્વમાં અથવા અન્ય કાળમાં, એટલે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં નથી ત્યારે એ કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે. એ વખતે પણ પેલું નિશ્ચય સમ્યકત્વ તો પડેલું જ છે, કે એક વખત અનુભવ થયો છે, એટલે શ્રદ્ધા બરાબર થઈ છે, તો એ સમ્યક દર્શન શ્રદ્ધારૂપ જે પહેલા પૂર્વે પરિણામ થયા એ શ્રદ્ધા હજી એમને એમ જ છે. શ્રદ્ધા પછી કઈ ચાલી જતી નથી, સમ્યક દર્શન થયું એ સમયની પર્યાય વીતી ગઈ, તે છતાં પણ એ શ્રદ્ધા એમ જ છે. એટલે સમ્યકત્વ એ તો એમ જ છે, એ સમ્યક્તો તો એમ જ છે, બધા ગુણ સમ્યકપણે જ પછી તો વર્તે છે. એટલે એ નિશ્ચય સમ્યકતો અંદરમાં ગર્ભિત છે. ત્યારે જયારે એ પોતે ધ્યાનમાં નથી ત્યારે પણ, એટલે વ્યવહાર સમ્યકતાના કાળમાં અથવા અન્ય કાળમાં પણ, અને નિરંતર એ જ રૂપે પરિણામન રૂપ રહે છે, અંદરમાં તો એમ જ રહે છે. વળી તમે લખ્યું કે કોઈ સાધર્મી કહે છે કે આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મ વર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે. બીજો પ્રશ્ન અહીંયા લખ્યો છે, કર્મણે રજકણો જે છે, કર્મણે વર્ગણાઓ, એટલે એવા પૂતગળો જેના દ્વારા ભેગા થતા એક સ્કંદ બને છે, જેને આપણે કર્મ કહીએ છીએ, કર્મણે વર્ગણાઓ, એને પ્રત્યક્ષ કેમ ન જાણે જો આત્માને પ્રત્યક્ષ જાણે તો. એવું કેટલાક લોકો કહે છે, એવો પ્રશ્ન થાય છે. તો એનું શું, એનો જવાબ આપ્યો છે કે એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કેવળી જ જાણે છે, એટલે કર્મ વર્ગણાને અવધિ જ્ઞાન પણ જાણે છે. એટલે પ્રત્યક્ષ પણ જ્યાં હોય, એવું જ્યાં જ્ઞાન વર્તતું હોય ત્યાં એ પ્રત્યક્ષ જણાય, એ સિવાય પ્રત્યક્ષ જણાય નહીં. આત્માને અહીંયા પ્રત્યક્ષ જાણે જે કહેવામાં આવ્યો એ કેવળીને પ્રત્યક્ષ પણ છે જાણવા અપેક્ષાએ, અને અનુભવથી જોઈએ તો સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ પણ એ આત્માના સામાન્ય અવલોકનની અપેક્ષાએ છે. એટલે કર્મણે વર્ગણાને એ ચોથા ગુણસ્થાન વાળો કઈ પ્રત્યક્ષપણે જાણે એમ હોય નહીં, પરોક્ષપણે જાણે છે. પરોક્ષપણે જાણે છે એટલે એ આગમના જ્ઞાન દ્વારા પરોક્ષપણ છે. વળી તમે લખ્યું છે કે બીજના ચંદ્રની જેમ આત્માના પ્રદેશ થોડા ખુલ્લા છે એમ કહું, એનો ઉત્તર આપ્યો છે કે એ દ્રષ્ટાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે. જો આ જરાક સમજવા જેવું છે, કેમ કે આપણને બધાને એમ જ હોય કે પેલો બીજનો ચંદ્ર છે એટલે ઢંકાયેલો છે, એટલે પ્રદેશ અપેક્ષાએ ઢંકાયેલો આપણને દેખાય, અને પછી એ ખૂલતો જાય, પૂર્ણિમાનો ચંદ્ર આપણને દેખાય, એટલે ઢંકાયેલો ભાગ ઘટતો જાય છે, અને પછી કોઈ ઢંકાયેલો ભાગ રહેતો નથી તો પૂર્ણિમાનો ચંદ્ર દેખાય છે. આપણને હંમેશા એમ જ લાગે કે પ્રદેશ અપેક્ષાએ છે, પણ પંડિતજીએ એની સ્પષ્ટતા કરતા કહ્યું છે કે એ દ્રષ્ટાંત એ પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે. ગુણના ઉઘાડની વાત માત્ર છે. આત્માના પ્રદેશો એ રીતે ઢંકાયેલા છે એમ કહેવું નથી. એટલે એ પ્રમાણે સમ્યક્તિ સંબંધી તથા અનુભવ સંબંધી પ્રત્યક્ષ અપ્રત્યક્ષ આદિના જે પ્રશ્નો તમે લખ્યા હતા તેનો પ્રત્યુત્તર મારી બુદ્ધિ અનુસાર લખ્યો છે. તમે પણ જીનવાણીથી તથા પોતાની પરિણતિથી મેળવી લેશો. જો આ વાત મહત્વની છે, બધાને માટે આ વાત મહત્વની છે. આપણે પણ આ સ્વાધ્યાય કરીએ છીએ, પણ સાથે ને સાથે એટલો જ અભ્યાસ કરવો જોઈએ. કેમ કે એક કલાકનો સ્વાધ્યાય હોય તો એની સામે ખરેખર તો બે કલાકનો અભ્યાસ હોય છે, એ સિવાય એક કલાકનો સ્વાધ્યાય કરી શકાતો નથી. એમાં સમયસારનો સ્વાધ્યાય એક કલાકનો કરવો હોય તો ત્રણ કલાક સ્વાધ્યાય કરીએ ત્યારે માંડ એક કલાક સ્વાધ્યાય થઈ શકે છે. ત્રણ કલાકનો અભ્યાસ કરીએ ત્યારે એક કલાકનો સ્વાધ્યાય થાય છે. એટલે જેવું શાસ્ત્ર જેટલી ગહનતા જેટલી ઊંડાઈ જે પ્રમાણે એનો વિસ્તાર થઈ શકતો હોય એ બધાનો વિચાર કરવા જઈએ તો એક કલાકના સ્વાધ્યાયમાં ખરેખર તો એ ત્રણ કલાકની વાત આપી દેવામાં આવતી હોય છે. તો પછી જે એ વાતને મેળવનાર છે એણે પણ એ પ્રમાણે પછીથી એટલો સ્વાધ્યાય કરી લેવો જોઈએ. એટલે આપણે પોણો કલાકમાં જે આ વાત કરીએ છીએ તો એની સામે ઓછામાં ઓછું એક કલાક આનું વાંચન વગેરે મનન ચિંતન મંથન હોવું જોઈએ. એટલે અભ્યાસ હોવો જોઈએ. માત્ર એકલું સાંભળવાથી આ બધું પ્રાપ્ત થશે એમ નહીં બને પ્રભુ. આપણે તો આ મોક્ષમાર્ગ પ્રકાશક આપણે આ પૂરું કરીએ છીએ અત્યારે, પણ એની સામે ફરીને હું તો કહું છું બધાને કે મોક્ષમાર્ગ પ્રકાશક પહેલે પાનાથી છેલ્લા પાના સુધી બધા ફરીથી વાંચી જાઓ. વાંચન તો હંમેશા રાખવું જ જોઈએ, એ તો બહુ મહત્વનું છે. અહીંયા પણ પંડિતજીએ આ પ્રશ્ન લખનાર ભાઈને એ વાત કહી દીધી છે કે ભાઈ ફરીથી વધારે તો તમારે આનો અભ્યાસ તો જાતે જીનવાણીનો અભ્યાસ તો હોવો જોઈએ. જીનવાણીનો અભ્યાસ કરવા માટે તો એ શાસ્ત્રો બધા લખાયા છે. આપણે માટે તો લખાયા છે, કોને માટે લખાયા છે? આપણે અભ્યાસ નહીં કરીએ તો કોણ અભ્યાસ કરશે? જે લખી ગયા છે એમને તો એ બધો આત્મસાત હતું. જે લખનારા હતા એમને તો એ લખાયા છે. જેને માટે એ જો એનો ઉપયોગ નહીં કરે તો એ શું કામ? લાયબ્રેરી જે હોય આપણે જોઈએ છીએ કોલેજમાં યુનિવર્સિટીમાં સ્કૂલમાં બધે લાયબ્રેરી હોય છે, તો એ લાયબ્રેરીમાં જે પુસ્તકો રાખ્યા છે એ શેને માટે રાખ્યા છે? શોભા માટે રાખ્યા હોય છે કે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટને એનો લાભ લેવા માટે હોય છે? જૈન દર્શનમાં આટલા બધા પુસ્તકો અત્યારે તો આપણને ખૂબ જ સરળતાપૂર્વક ઉપલબ્ધ થયા છે. આપણે બીજી બધી જગ્યાએ પૈસા ખર્ચીએ છીએ અને બીજું બધું વસાવીએ છીએ. આપણે ન જોઈતી $1000 વસ્તુ વસાવી લઈએ છીએ, પણ ક્યારેય આપણે $1000 પુસ્તકો વસાવવાનો વિચાર નથી કર્યો. કોઈએ નથી કર્યું. કોઈ $1000 પુસ્તકો વસાવી રહ્યું છે? નથી વસાવતા. એની જરૂરિયાતો જ એને નથી લાગતી, બીજી બધી જરૂરિયાત લાગે છે. જેનમાં સૌથી મહત્વનું જે છે, જે સૌથી મહત્વનું અને જે ખાસ કરવા જેવી વસ્તુ જે છે, એને માટે આપણે કેટલા પૈસા ખર્ચીએ છીએ? નથી ખર્ચતા. એને માટે આપણી પાસે સમય નથી. એને માટે આપણે આપણા ઘરમાં જગ્યા પણ નથી. ઘરમાં જો તમે કદાચ રૂચિ હોય અને તમે જો 100 પુસ્તક ખરીદીને લાવો ને, તો તમારા ઘરમાં કુટુંબીજનો કહે છે કે આ બધું ક્યાં તમે ડખો કર્યો, આ બધું ક્યાં નાખશું, એવું પણ કહે. તમને મને પૂછવું તો હતું, એમ કહેશે તમને પાછા. તમે કહો કે ભાઈ હું મારા પૈસાથી લાવ્યો છું, તો પણ તમને કહેશે, પણ તમને પૂછવું તો જોઈએ ને, તમે બધું આ લઈને આવ્યા બધું. અને કોઈક તો પછી એવા હશે જેને જરાય રૂચિ નથી કે આ બધો ભાઈ હજીરો ભેગો કરવાની જરૂર શું છે, એને હજીરો કહી દેતા હશે. જીનવાણીને કહેવા વાળાને કહેતા મેં સાંભળ્યા છે અને હવે બધું કાઢી નાખો, એમ કહેશે. જાઓ લાયબ્રેરીમાં જઈને આપી આવો, આ બધા આટલા બધા પુસ્તક ભેગા કર્યા છે, વાંચતા નથી, નાખી આવો, આપી આવો. એને નડે છે, પણ એમ નથી થતું કે જો ઘરમાં પુસ્તક છે તો ક્યારેક કોઈક વાંચશે. બીજી બધી નકામી વસ્તુનો સંગ્રહ કેટલોય પડ્યો હશે એને નથી નડતો, પણ જો પુસ્તક પડ્યું હશે ને તે એ જઈને આપી આવશે. પહેલું કામ એ જ કરશે કે આ કેટલાય વખતથી પડ્યું છે, કોઈ વાંચતું નથી લાગ્યા. ભલા ભગવાન જરાક તો વિચાર કરે, એ પુસ્તક ઘરમાં હશે તો કોઈક દિવસ કોઈક વાંચશે. અમારા મિત્ર નરેન્દ્રભાઈની વાત કહું, એમની પાસે ગુરુદેવના પ્રવચનોમાંથી એક પુસ્તક બનેલું, એવું પુસ્તક, ઘણા વર્ષો પહેલાનું પુસ્તક. એટલે ગુરુદેવે પરિવર્તન કર્યું ને, એ વખતમાં શરૂઆતના જે પ્રવચનો હતા અને એ પ્રવચનો કોઈ કે નોંધ લખી લીધી ને એનામાંથી જે પુસ્તક બન્યું હશે, એવું પુસ્તક, સુંદર પુસ્તક. એમાં એટલી બધી સરસ રીતે સ્પષ્ટ બધું સમજાવવામાં આવેલું, ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો પરથી બનેલું પુસ્તક હતું. એ કેટલાય વર્ષો પહેલા, 25 વર્ષ પહેલા એમના હાથમાં આવ્યું, 25 વર્ષ લગભગ. પછી એમણે લીધું ને, કઈ એકાદ પાનું વાંચ્યું, પડી રહ્યું હતું અત્યાર સુધી એમની પાસે પડી રહ્યું હતું. હમણાં એ આપણી સાથે સ્વાધ્યાયમાં બેસવા લાગ્યા અને પછી અચાનક જ એમનું એ પુસ્તક તરફ લક્ષ ગયું અને પછી એમને ખોલીને વાંચવા બેઠા તો એ જમવાનું ભાન ના રહ્યું અને વાંચે ગયા, કલાકો સુધી વાંચે ગયા. અને પછી આવીને મને વાત કરી, મને કે રમેશભાઈ આ અદભુત વસ્તુ તો મારી પાસે આટલા વર્ષથી 25 વર્ષથી પડી હતી, પણ મારું તો એના તરફ લક્ષ પણ ગયું ન હતું. આ તો બહુ સુંદર પુસ્તક છે, તમે જુઓ. મેં કહું આ તો અદભુત વાત છે, આપણે જે અત્યારે કરી રહ્યા છીએ એ જ વાત છે. અને એ વખતે તો ગુરુદેવે બહુ સરળતાપૂર્વક આ બધી વાત કહી છે. મૂળ વાત તો એની એ જ છે, પણ એ વાતને કેટલી સરળતાપૂર્વક સમજાવી છે કે જેથી કરીને અત્યારે તમને કદાચ બહુ ભારે શબ્દો ના આવડતા હોય તો પણ તમને સમજાય એટલું સરસ રીતે આ તત્વજ્ઞાન આપી દીધું છે. એટલે એ હતું તો, અને એની જગ્યાએ જો એ ના રાખ્યું હોત ને, એમ કરીને નાખી દીધું હોત કે ભાઈ કોઈ વાંચતું નથી, જાઓ લાયબ્રેરીમાં આપ્યા તો શું થાત. એટલે જીવનમાં ઘણી વખત છે ને આપણા નિર્ણયોને બે વખત વિચારવા, ધર્મ સંબંધી નિર્ણયોને ખાસ કરી અને બે વખત વિચારવા, પુસ્તકો રાખવા, વાંચવા, અભ્યાસ કરવો. અને પુસ્તક રાખીએ તો મનમાં એમ ખટક રહે કે આ પુસ્તક હું લઈ આવ્યો છું અને વાંચ્યું નથી, વાંચવું જ છે. એટલે પૈસા ખર્ચીને લાવેલા પુસ્તક હોય ને એ વધારે સારું, કેમ કે મનમાં એમ થાય કે આના પૈસા ખર્ચ્યા છે ને કેમ વાંચતા નથી, અથવા તો આપણને કોઈક ટોકે કે ભાઈ તું પૈસા ખર્ચીને ભાઈ પુસ્તક તો લઈ આવ્યો, હવે વાંચતો કેમ નથી, એટલે એમ થાય કે ના હવે વાંચવું છે. એટલે એમ એ વંચાય, પુસ્તકો વસાવવા, પુસ્તકો વસાવવા. સીડી વગેરે જે આપણા આપણને મળે છે, ઘણી વખત આપણે સાંભળતા પણ નથી હોતા, એમાં ઘણી વાર એવી સરસ વાતો હોય છે એના તરફ લક્ષ પણ જતું નથી. અહીંયા એ વાત કરી છે કે ભાઈ જીનવાણીનો અભ્યાસ રાખ, જીનવાણીથી અને પોતાની પરિણતિથી એ બધું પ્રાપ્ત કરવું જોઈએ. અને ભાઈ શ્રી વિશેષ ક્યાં સુધી લખીએ, જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી શકે નહીં. જો અનુભવની વાત ખરેખર કોઈ લખી શકતું જ નથી, એ મળવાથી કોઈક વસ્તુ કોઈક વાત રીતે એને આપી શકાય, કહી શકાય, જણાવી શકાય, ઈશારો કરી શકાય. એટલે જે સમ્યક દ્રષ્ટિ હોય એના સાનિધ્યમાં જવાથી એની પ્રાપ્તિ થાય. એટલે એવો ભાવ રાખો, જ્ઞાનીઓને મળવાનો ભાવ રાખો. આપણે બીજે બધે ફરવા માટે જઈએ, આમ કરવા માટે જઈએ, તેમ કરવા માટે જઈએ, એવું બધું તો આપણે કરતા હોઈએ છીએ, પણ આપણે જ્ઞાનીઓને મળવામાં આપણે આળસ કરીએ છીએ, જ્ઞાનીઓને મળવા તરફ આપણે ખૂબ આળસ કરીએ છીએ. કેટલાક એવા સમારંભો વગેરે થતા હોય છે કે જ્યાં તમને એવા જ્ઞાનીઓનો સંપર્ક પ્રત્યક્ષ થઈ શકે એવું હોય ત્યાં જવું જોઈએ અને આપણે એમની સાથે થોડીક ક્ષણો ગાળવી જોઈએ. જ્યારે એમનો એવો સમય, વધારાનો સમય હોય કે એ વખતે પોતે પ્રવચન નથી આપતા કે કંઈક નથી થતા, ત્યારે એમને મળીએ, 5 મિનિટ પણ એમની સાથે બેસી, અથવા તો કોઈકે પ્રશ્ન પૂછ્યો હોય અને એ વખતે આપણે એ જવાબ આપતા હોય એ વખતે પણ આપણને એ બેસવા દેતા હોય તો બેસીએ અને સાંભળીએ તો આપણને ઘણું બધું એમાંથી જાણવાનું મળે છે. આ બધી વસ્તુ સમજવા જેવી છે. મનમાં એક વાત રાખવી સરળતાની કે કંઈક આપણને એમની પાસેથી જાણવા મળશે, આપણને જાણીએ છીએ એવો ભાવ રાખવો. અને કેટલાક લોકો જે રાખે છે ને કે મને તો મારા સંપ્રદાયમાં મારા ઘણા જ પુસ્તકો છે, મારું બધું છે, મારે આની કઈ જરૂર નથી, મારું નામ તમે આમાંથી કાઢી નાખજો, આવું કહેવા વાળા લખવા વાળા જે હોય છે એ તો બિચારા મૂંડ છે, એમના પ્રત્યે તો કરુણા થાય, બીજું કઈ ન થાય. એટલે એવો એટીટ્યુડ તો ક્યારેય રાખવો નહીં. એટલે મળવામાં ઘણીવાર ઘણું પ્રાપ્ત થાય છે. ગુરુદેવની જન્મ જયંતિ વખતે બધાની સાથે મળવાનું થયું, ઘણા પ્રશ્નો આના જવાબ આપવાના થયા અને ઘણો બધો સમય એમાં ગયો. અહીંયા આગળ વાત કરે છે કે વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્વ તો આત્મખ્યાતિ સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્ય કૃત ટીકામાં છે અને આગમની ચર્ચા ગોમઠસારમાં છે તથા બીજા પણ અન્ય ગ્રંથોમાં છે. આપણે આ જાણીએ છીએ કે સમયસાર જેવો ઉત્કૃષ્ટ ગ્રંથ બીજો કોઈ ગ્રંથ ક્ષેત્રમાં છે નહીં અને એમાં આત્મખ્યાતિ એ ટીકામાં સર્વોત્કૃષ્ટ ટીકા છે એ આપણે જાણીએ છીએ. અધ્યાત્મશાસ્ત્ર છે, દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે, દ્રષ્ટિપ્રધાન ગ્રંથ છે, આત્મા તરફ આપણને લઈ જાય એવો ગ્રંથ છે અને એના વિશે ઘણી બધી વાત કહેવામાં આવી, પણ છતાં પણ હજી કેટલાકને એ વાત હજી બેસતી નથી અને નથી બેસતી તો એનો સ્વાધ્યાય જે છે એને એટલી ગંભીરતાપૂર્વક પણ લેતા નથી, અથવા તો કેટલાક લોકોને આ જાણે છે છતાં એ સ્વાધ્યાય કરવાનું મન નથી થતું. કેટલાકને એમ પણ નથી થતું કે આપણે આ બધું કરીએ છીએ પણ આવા સર્વોત્કૃષ્ટ ગ્રંથનો અભ્યાસ ક્યારે કરીશું એમ કરીને પણ જે વિચાર નથી આવતો, એટલે જીવન આખું એમને વીતી જાય છે અને આવા મહાન ગ્રંથનો અભ્યાસ થતો નથી. એમાંથી પ્રાપ્ત કરવાનું છે, જ્યારે અવસર મળ્યો હોય ત્યારે એ કરી લેવું જોઈએ. જીવનમાં વારંવાર એ અવસર મળે છે એવું નથી. અહીંયા એ વાત લખી છે ને, આત્મખ્યાતિ સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્રાચાર્ય ટીકામાં છે અધ્યાત્મ તત્વ. અને બીજી બધી વાત જે છે એ ગોમઠસાર વગેરે બીજા ગ્રંથોમાં આપવામાં આવી છે, આગમની એ કર્મના ગ્રંથ વગેરેમાં એ બધી પણ ત્યાંથી વાંચવી જોઈએ. કર્ણાનુયોગના ગ્રંથો પણ વાંચવા જોઈએ, ચરણાનુયોગના ગ્રંથો પણ વાંચવા જોઈએ, એ બધો અભ્યાસ પણ સાથે સાથે આપવો જોઈએ. જે જાણી છે તે સર્વ લખવામાં આવે નહીં, તેથી તમે પણ અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વરૂપ આનંદમાં મગ્ન રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો. સ્વધર્મીને તો પરસ્પર ધર્મ ચર્ચા જ જોઈએ, જો કેટલી બધી સરળતા પંડિતજીએ બતાવી છે પોતે. વળી મારી તો એટલી બુદ્ધિ છે નહીં, પરંતુ તમારા જેવા ભાઈઓથી પરસ્પર વિચાર છે તે મોટી વાત છે. બિલકુલ સાચું લખ્યું છે, પરસ્પર વિચાર થાય છે એટલે જ આ બધું થાય છે એમ કહું તો ખોટું નથી. મારો પોતાનો પણ એવો જ અનુભવ છે કે પ્રશ્નોના જવાબ શોધવા માટે થઈ અને જે પ્રયત્ન કરું છું એને લીધે થઈને મને ઘણું બધું જાણવાનું થાય છે. આ સ્વાધ્યાયની તૈયારી રૂપે જે કંઈ કરું છું એને લીધે થઈ અને મને ઘણો ઉઘાડ થાય છે. આ વાત તો પરમ સત્ય છે. જ્યાં સુધી મળવું થાય નહીં ત્યાં સુધી પત્ર તો અવશ્ય લખ્યા કરો. પ્રભુ આપણે પણ એમ જ કહીએ છીએ કે ભલે આપણે ના મળીએ તો પણ આપણે આ રીતે જે મળવાનું થાય છે, આપણે ફોન ઉપર મળીએ છીએ અથવા તો આપની ઈમેઇલ મળે છે, એ બધાથી આનંદ થાય છે અને એમ આપણે જરૂરથી કરતા રહીશું. અહીંયા રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પૂરી થાય છે. હવે એના પછી જે બીજા બે પરિશિષ્ટ બાકી રહ્યા છે તે હવે આપણે કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ.
જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.